समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति अने एना कलश एनो स्वाध्याय चाले छे। ओगणचालीस चालीस एकतालीस बेतालीस अने तेतालीस ए पांच गाथा करी अने पांच गाथा ना अंते ए वात आवी કે જે જુદા જુદા પ્રકારે આત્માનું સ્વરૂપ માને છે એને કેમ સાચું નથી માનવામાં આવતું, એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી, એવું કહેનારા સાચું બોલવાવાળા કેમ નથી। હવે એના ઉત્તર રૂપે ચુમ્માલીસમી ગાથા કહે છે। અહીંયા ચુમ્માલીસમી ગાથામાં કહે છે કે એતે સર્વે ભાવા ઉદ્ગલ દ્રવ્ય પરિણામ નિષ્પન્ના કેવલી જિનૈહી મણિતા કથમ તે જીવ ઇતિ ઉચ્યંતે। ચુમ્માલીસમી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ।
ઉદ્ગલ તણા परिणाम थी निपजेल सर्वे भावा सहु केवली जिन बाकिया ते जीव केम कहो भला।
पुत्कल तना परिणाम थी आ बधु जे भाव छे पुत्कल ના પરિણામથી છે। પુત્કળ તણા પરિણામથી નિપજેલ સર્વે આ ભાવ કયા ભાવ, જે આઠ પ્રકારના ભાવ કહેવામાં આવ્યા, એ સૌ કેવળી જીન બાખિયા તે જીવ કેમ કહો ભલા, તેને જીવ કેમ કહેવાય, એમ કેવળીનું કહેવું છે। આઠ પ્રકારના ભાવની વાત આપણે કરી, એક પણ પ્રકાર એ જીવ નથી। એટલા માટે એવું કહેનારાને સત્યાર્થવાદી કયા નથી, એવું કહેવાવાળાને સત્યાર્થવાદી એટલે નથી કયા કે એમણે જે કહ્યું છે એમાંથી એક પણ પ્રકારે આત્મા જણાતો નથી, અનુભવમાં આવતો નથી, એ રીતે આત્માનું સ્વરૂપ નથી, માટે એ સત્યાર્થવાદી નથી, એવું ગાથા દ્વારા ઉત્તર આપ્યો છે। અને ગાથામાં જે વાત લીધી છે એમાં ગાથાના અર્થમાં અહીંયા કહ્યું છે કે એતે એટલે આ જે આઠ પ્રકાર કહેવામાં આવ્યા એ આ પૂર્વે કહેલા અધ્યવસાન આદિ, એટલે કે અધ્યવસાન, અધ્યવસાન એટલે વિભાવ ભાવે પરિણમન, એ અધ્યવસાન કયા વિભાવ ભાવે પરિણમન, સવારથી ઉઠે છે તો સાંજ સુધીમાં આત્મામાં તો જતો નથી એટલે કયા ભાવે એ પરિણમન કરે છે, એ બધું વિભાવ ભાવે જ પરિણમન છે। એટલે આ અધ્યવસાન એને એમ છે કે હું બધું બરાબર કામ કરું છું, આમ કરું છું, તેમ કરું છું, સારું કામ કરું છું, એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, પણ એ બધા અધ્યવસાન છે એને એ જીવ માને છે, તેવા અધ્યવસાન આદિ, આદિ કહેતા બાકીના સાત પણ લઈ લેવાના, અધ્યવસાન, પછી કર્મને પણ જીવ કહે છે એ, પછી અધ્યવસાનમાં તીવ્ર અને મંદ અનુભાગને, એ પછી ચોથું નો કર્મને, પાંચમું કર્મના ઉદયને, છઠ્ઠું કર્મના અનુભાગને, તીવ્ર મંદપણા રૂપ સુખ દુઃખનો અનુભવ થાય છે ને સાતા સાતાનો, તે સાતમું જીવ અને કર્મ બંને ભેગા મળીને જીવ, અને આઠમું કર્મના સંયોગથી જીવ, એમ આઠ પ્રકાર જે કહ્યા એ પૂર્વે આ આઠ પ્રકાર કહ્યા એ બધા ભાવો, તે બધાએ એ બધા અસાન આદિ ભાવો છે તે બધા પુદ્ગલ દ્રવ્યના પરિણામથી નીપજ્યા છે. પુદ્ગલ દ્રવ્ય પરિણામ નિષ્પન્ના એ બધાએ ભાવો, આઠે પ્રકારના ભાવો અને એવા અનેક પ્રકારના બીજા બધા જ ભાવો છે એ પુદ્ગલ દ્રવ્ય પરિણામ નિષ્પન્ના એટલે પુદ્ગલ દ્રવ્યના પરિણામથી નીપજ્યા છે. પુદ્ગળ દ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એનો અર્થ એ થયો કે જીવના નથી. અને એવું કોણે કહ્યું? તો કે છે કે એવું કેવળી સર્વજ્ઞ જીને દેવોએ કહ્યું છે. એમ કેવળી જીને વણીતા, એટલે કેવળી સર્વજ્ઞ દેવોએ આમ કહ્યું છે. તેમને જીવ એમ કેમ કહી શકાય? એટલે એવા પરિણામ જે પુદ્ગળ દ્રવ્યના પરિણામથી જે નીપજ્યા છે એ બધા ભાવ, એ બધા ભાવને જીવ કેવી રીતે કહેવાય? જે પુદ્ગળ દ્રવ્યના પરિણામથી નીપજ્યું હોય એ જીવ કઈ રીતે હોય? એ જીવ હોઈ શકે જ નહીં, એને જીવ ન કહી શકાય. કથામાં એ આઠે પ્રકારના ભાવને પુદ્ગળ દ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ કહી અને કહેવું છે કે કેવળી ભગવાન એમ કહે છે, સર્વજ્ઞદેવ એમ કહે છે કે એ પુદ્ગળના પરિણામથી નીપજ્યા છે માટે એ જીવ કઈ રીતે કહી શકાય? એ જીવ ન કહી શકાય. આખી ગાથા એ 43મી ગાથા એટલે 43 સુધી, 39, 40, 41, 42, 43 સુધી પાંચ ગાથામાં જે વાત આવી છે એના ઉત્તર રૂપે આ કથા કહેવામાં આવી છે કે ત્યાં જે ભાવ લીધા છે જે એ દરેકે દરેક ભાવ વિશે અહીંયા સ્પષ્ટતા કરશે. આ ગાથામાં એ દરેક ભાવની સ્પષ્ટતા આગળ કરવામાં આવી છે. પહેલા તો સામાન્ય એક સ્વરૂપ બતાવ્યું કે ખરેખર એ એટલા માટે જીવ ન કહી શકાય કેમ કે એ પુદ્ગળ જન્ય છે અથવા તો પુદ્ગળ દ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એટલે એને જીવ ન કહી શકાય. અને હવે દરેકે દરેક આઠે પ્રકારના ભાવ એ જીવ નથી એમ અહીંયા હવે ટીકામાં વિશેષતાથી સ્પષ્ટતા કરશે. ટીકામાં અહીંયા કહે છે કે આ અધ્યવસાન આદિ ભાવો છે તે બધાએ વિશ્વને સમસ્ત પદાર્થોને સાક્ષાત દેખનારા ભગવાન વિતરાગ સર્વજ્ઞ દેવ અરહત દેવો વડે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. અને પછી જીવ દ્રવ્ય વિશે કહે છે કે જે જીવ દ્રવ્ય ચૈતન્ય ભાવથી શૂન્ય એવા પુદ્ગલ દ્રવ્યથી અતિરિક્ત ભિન્ન કહેવામાં આવ્યું છે. શું કહે છે કે આ જે આઠ પ્રકારના ભાવો કયા અને એવા અનેક બીજા પણ ભાવો એ બધાએ અરહંત દેવે વિતરાગ દેવે સર્વજ્ઞ ભગવાને એને એ પુદ્ગળ દ્રવ્યના પરિણામ કયા છે. જ્યારે જીવ છે એ તો ચૈતન્ય સ્વભાવરૂપ છે એટલે ચૈતન્ય સ્વભાવરૂપે એ પુદ્ગળ દ્રવ્યના પરિણામ કેવી રીતે થાય? પુદ્ગળ દ્રવ્યના પરિણામ છે એટલે એ જળ છે. પુદ્ગળ જળ છે તો એના પરિણામ પણ જળ હોય, જળના પરિણામ જળ હોય. એ જળના પરિણામમાં ચૈતન્ય પણ ક્યાંથી વ્યાપે? પુદ્ગળ દ્રવ્યના પરિણામ કયા એટલે કે એ જળના પરિણામ છે અને એવા જળના જો પરિણામ હોય એ ચેતન કેવી રીતે બને? જેમાં જળપણું છે એ ચેતનપણામાં કેવી રીતે ફેરવાય? એટલે એ ચેતનપણે થઈ શકે જ નહીં એટલે એ સમર્થ નથી. ચેતનપણું દાખવવામાં એ જળભાવો સમર્થ નથી. બીજી રીતે કહીએ તો એ જળભાવો છે એ ચેતન થઈ શકે એવા નથી, એમનામાં એવી શક્તિ નથી. ઉદ્ગળ દ્રવ્યના પરિણામ રૂપ જે આઠ પ્રકારના ભાવ કયા એ ચૈતન્ય સ્વભાવી થઈ શકે નહીં એટલે જીવ થઈ શકતા નથી. પછી બીજી વાત આગળ જે કરી છે એ છે કે એ જીવ દ્રવ્ય જે છે એ ચૈતન્ય ભાવથી શૂન્ય, જેમાં ચૈતન્ય ભાવ નથી એવા પુદ્ગળ દ્રવ્યથી જુદું કહેવામાં આવ્યું છે. જીવ દ્રવ્ય જે છે એ તો પુદ્ગળથી અતિરિક્ત ભિન્ન કહેવામાં આવ્યું છે. કઈ રીતે ભિન્ન કહેવામાં આવ્યું છે? તો કે જીવ દ્રવ્યમાં ચૈતન્ય ભાવ છે, એ ચૈતન્ય ભાવથી શૂન્ય એટલે ચૈતન્ય ભાવ વિનાનું પુદ્ગળ દ્રવ્ય છે એ જીવથી જુદું કહેવામાં આવ્યું છે. માટે જેવો આવા અધ્યવસાન આદિકને જીવ કહે છે તેવો ખરેખર પરમાર્થવાદી નથી. કેમ કે આગમ યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. બધા અધ્યવસાન આદિ ભાવો એ પુદ્ગળ દ્રવ્યના છે. આખી વાત આપણે જો વિચાર કરીએ, આઠે આઠ ભાવોનો વિચાર કરીએ, તો એ અધ્યવસાન હોય, કર્મ હોય, એ કર્મના અનુભાગ હોય, જે કંઈ છે કે નો કર્મ છે કે કર્મના ઉદય છે, અથવા તો કર્મ અને જીવ બે ભેગું કરીને, અથવા તો કર્મના સંયોગો અને જીવ બધું ભેગું કરીને, એ બધી વસ્તુ છેવટે તો કર્મ સાથે અને અધ્યવસાન સાથે સંકળાયેલી વસ્તુઓ છે. એ બધી વસ્તુઓ કોની સાથે સંકળાયેલી છે? એ કર્મ અને કર્મના લક્ષ્ય થતા એવા ભાવ, વિકારી ભાવો, વિભાવ ભાવ સાથે સંકળાયેલી વસ્તુ છે. એટલે બહુ સહેલાઈથી એ વાત તો સમજમાં આવે છે કે એ કોઈ અધ્યવસાન આદિ ભાવ જે છે એમાંનો કોઈ ભાવ છે એ જીવ સાથે સંકળાયેલો નથી, અને જીવ સાથે સંકળાયેલો નથી અને કર્મ સાથે, એટલે કર્મ તો પુદ્ગળ છે, તો એ પછી પુદ્ગળ દ્રવ્યના જ કહેવાય. એ અધ્યવસાન આદિને એટલા માટે પુદ્ગળ દ્રવ્યના જ છે એમ કહેવામાં આવ્યું. કોઈકને એમ પ્રશ્ન થાય કે અહીંયા ભાવ છે અને તમે પાછું એને કેમ પુદ્ગળ દ્રવ્યના પરિણામ રૂપે કહો છો? ભાવ તો આત્મામાં થાય. વાત સાચી છે, ભાવ તો આત્માના છે, છતાં પણ એને પુદ્ગળ દ્રવ્યના કેમ કયા? પુદ્ગળ દ્રવ્યના પરિણામ એટલા માટે કયા, પુદ્ગળ દ્રવ્યના પરિણામ એટલા માટે એને કહેવામાં આવ્યા કે એ આત્માના સ્વભાવ ભાવ રૂપે ઉત્પન્ન નથી થયા. આત્માનો જેવો જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ, સુખ સ્વભાવ છે, શાંત સ્વભાવ છે, એમાંના એક પણ ભાવરૂપ નથી. એ કેવા છે? એ આત્માના જેવો સ્વભાવ છે એના કરતા એ જુદા ભાવરૂપે છે. અને જુદા ભાવરૂપે એટલા માટે છે કે એ પરનું લક્ષ્ય કરતા થાય છે. પરનું લક્ષ્ય કરતા એ અધ્યવસાન આદિ ભાવો થાય છે, એટલે એ આત્માના હોઈ શકે નહીં. એ ભલે ભાવ છે, વાત સાચી, અધ્યવસાન આદિ ભાવો, પણ એ ભાવ એ આત્માના ન હોઈ શકે. આત્માના મૂળ સ્વરૂપમાં એ વસ્તુ નથી. આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે? ત્રિકાળ, એ તો શુદ્ધ સ્વરૂપ છે, એ તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ મુક્ત સ્વરૂપ છે, એ સર્વજ્ઞ સ્વરૂપ છે. અહીંયા જે અધ્યવસાન થાય છે એ કેવા અધ્યવસાન થાય છે? વિભાવ ભાવરૂપ પરિણમન, એની વ્યાખ્યામાં જ આપણે પહેલા જ લઈ લીધું કે અધ્યવસાન એટલે શું? તો કે વિભાવ ભાવરૂપ પરિણમન, એ અધ્યવસાન છે. ખાવાનો ભાવ, સંગ્રહ કરવાનો ભાવ, કાર ચલાવવાનો ભાવ, જોબ કરવાનો ભાવ, આ બધા ભાવ જે છે એ આત્માના ભાવ નથી. એ તો એ વખતની એવી યોગ્યતા છે એટલે એવા ભાવ થાય છે. યોગ્યતા છે એટલે એવા ભાવ કરવા એમ પણ કોઈ કહેતું નથી, પણ એના પ્રમાદને કારણે એને એવા ભાવ થાય છે. એટલે એ બધા ભાવ એ કંઈ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. એટલે આ અધ્યવસાન આદિ ભાવો અને કર્મ વગેરેની જે વાત કરી તે બધું એ પુદ્ગળના પરિણામ તરીકે અહીંયા કહેવામાં આવ્યું કે આ બધા અધ્યવસાન આદિ ભાવો પુદ્ગળ દ્રવ્યના છે. એ પછી શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એ પણ પુદ્ગળના પરિણામ છે. શુભાશુભ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ એ પણ પુદ્ગળના પરિણામ છે, એ જડના પરિણામ છે. તે પરિણામો ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. એવા પરિણામોમાં ચેતના આવે એમ બને નહીં. એ પરિણામો જડના પરિણામ છે એટલે એ જીવથી જુદા છે. જો સગા સંબંધી હોય, ધન લક્ષ્મી હોય, કાર હોય, મકાન હોય, કપડાં હોય, કોમ્પ્યુટર હોય, દેશ હોય, આ બધું તો સમજમાં આવે કે એ તો જીવથી જુદું છે, એ જીવની પર્યાયમાં પણ નથી. એ બધું તો જીવની પર્યાયમાં પણ નથી. જીવની પર્યાય કંઈ આ બધા પર પદાર્થો જે જોઈએ છે આપણને, એ પદાર્થ રૂપે તો ક્યારેય થાય નહીં, એ વાત તો બરાબર બેસી જાય એવી વાત છે. પણ આ વિકાર ભાવ કે જે જીવની અશુદ્ધ પર્યાય છે, ખરેખર તો એ જીવની અશુદ્ધ પર્યાય છે. વિભાવ પર્યાય કે વિકાર ભાવ કે વિભાવ ભાવ એ જીવની અશુદ્ધ પર્યાય છે. અને એવી અશુદ્ધ પર્યાય એને અજ્ઞાન દશામાં થાય છે. એ થવાનું કારણ મોહ છે, અને મોહમાં નિમિત્ત કારણ મોહનીય કર્મ છે. ખરેખરું કારણ શું છે? એનો પ્રમાદ છે, એના પુરુષાર્થની નબળાઈ છે. એ પોતે અજ્ઞાન ભાવે રહેવા માંગે છે એટલે અજ્ઞાન ભાવે રહ્યો છે. એને મિથ્યાત્વ દૂર કરવું નથી એટલે મિથ્યાત્વ રહ્યું છે. કોઈ મિથ્યાત્વ કરાવે છે? કોઈ એને મિથ્યાત્વ કરાવે છે? અનાદિથી એ મિથ્યાત્વ સહિત છે અને એને સમ્યક તો નથી, તો એમાં દોષ એનો છે કે બીજા કોઈનો છે? એને કોઈ કમ્પેલ કરે છે કોઈ કે ના તારે મિથ્યાત્વ સહિત જ રહેવું, તારે સમ્યક તો પ્રાપ્ત ન કરવું, એવું કોઈ એને કહે છે? કોઈ એવું દબાણ કરે છે? એ શુક્રા મિથ્યાત્વ ભાવે રહ્યો છે. એ કેમ સમ્યક્ત્વ પ્રગટ નથી કરતો? એ કેમ અજ્ઞાની રહ્યો છે? એ કેમ જ્ઞાની નથી થતો? એ કેમ જ્ઞાની નથી થતો? એના પ્રમાદને કારણે નથી થતો. એને કોઈ એવું કહેતું નથી કે તું મિથ્યાત્વ ભાવે અજ્ઞાની રહી અને મોહ કર્યા કર, અને મોહને લીધે થઈ અને તારા જે ભાવ થાય એ વિભાવ ભાવ, વિકારી ભાવ થાય, શુભ અશુભ ભાવ થાય, અને એને લીધે થઈ અને તને આશરાવ અને બંધ થાય, કર્મ બંધ થાય. પણ કોઈ એને એ માટે કમ્પેલ કરતું નથી, કોઈ કરાવતું નથી. અરે કર્મનો કોઈ ઉદય આવ્યો હોય તો એ ઉદય કંઈ કહેવા આવે છે કે ભાઈ તું મારામાં જોડાઈ જા અને તું એવા ભાવ કર? કોઈ એક કર્મનો ઉદય આવ્યો અત્યારે, શુભ કર્મનો ઉદય આવ્યો, પુણ્યનો ઉદય આવ્યો, અથવા તો પાપનો ઉદય આવ્યો, તો એ બેમાંથી કોઈ ઉદય એમ કહેતું નથી આત્માને, એ ઉદય આવ્યો છે એ કોઈ આત્માને એમ કહેતું નથી કે મારી સાથે જોડાઈ અને તું પાછો વિભાવ ભાવે પરિણમન કર, એવું કોઈ કહે છે? કોઈ કહેતું નથી. પણ જીવ જ પોતે પોતાના પુરુષાર્થની નબળાઈ, પુરુષાર્થની નબળાઈ શા માટે? કે એનો પુરુષાર્થ આત્માને લક્ષ્ય જ થવો જોઈએ. એ સર્વજ્ઞ સ્વભાવી છે તો એને સર્વજ્ઞતા માટેનો જ પુરુષાર્થ હોય. એ મુક્ત સ્વભાવી છે તો એને મુક્તિ માટેનો મોક્ષ માર્ગનો જ પુરુષાર્થ હોય. બીજો કોઈ પુરુષાર્થ જીવને હોઈ શકે જ નહીં. તો એ તો કંઈ કરતો નથી એટલે એના પુરુષાર્થની નબળાઈ. જગતના બીજા કામો જે નથી કરી શકતો એ કરવા માટે એ પ્રયત્ન કરે છે, કરી શકતો નથી પણ એ પ્રયત્ન કરે છે, એટલે એના પુરુષાર્થની દિશા ઊંધી છે. જ્યાં એ કંઈ કરી નથી શકતો ત્યાં એને કરવું છે, અને જ્યાં એ કરી શકે છે ત્યાં એને કરવું નથી. પુરુષાર્થ અંતરંગ છે, અંતરમાં પોતાના સ્વભાવ રૂપે પરિણમન કરી શકે એવો પુરુષાર્થ થઈ શકે છે, એ સહજ છે. પણ એવો સહજ પુરુષાર્થ એ કરતો નથી. એને બદલે એ બહારમાં જ્યાં એ કંઈ કરી નથી શકતો, પરના કામો નથી કરી શકતો, ત્યાં એ પરના કામ કરવા જાય છે. કરતા થાય છે પરનો, પરના કામ પર ઉપકે છે, અને આ બેઠો બેઠો એનો કરતા થાય છે. આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, મેં કર્યું. થોડું ગાડું ચાલતું હોય અને એની નીચે કૂતરું ચાલતું હોય, અને કૂતરું એમ માને કે આખા ગાડા ઉપર જે બધું ભરેલું છે એનો ભાર તો હું તાણું છું, સખતનો ભાર જેમ સ્વાન તાણે, એવું આ જીવને અનાદિથી થઈ રહ્યું છે. પરવસ્તુના કામ હું કરું છું અને એમ કરી અને એ પરમા લક્ષ કરે છે, એના વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે. એની અહીંયા વાત ચાલે છે કે એવા એ વિભાવ ભાવે એ પરિણમે છે, એનું કારણ શું છે? કેમ કે જ્યાં સુધી એ કારણ શોધીશું નહીં, એ કારણ જ્યાં સુધી શોધીશું નહીં ત્યાં સુધી એ કારણ જશે નહીં અને એ વિભાવ ભાવ કર્યા કરશે. તો એનું કારણ શું છે? કોઈ એને કરાવે છે માટે થાય છે? ના, કોઈ એને કરાવતું નથી. એનું કારણ એના પુરુષાર્થની દિશા ખોટી છે, ઊંધી છે, એની મિથ્યા માન્યતા છે, એનું અજ્ઞાન છે, એનો પ્રમાદ છે. એ પ્રમાદ છોડી અને સાચું શું છે એને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે તો જરૂરથી એને જ્ઞાન થાય, એનું મિથ્યાત્વ જાય અને આગળ વધતા સ્વભાવનો અનુભવ સાનુભૂતિ થાય અને પછી એમાં લીનતા અને સ્થિરતા કરતા એને સર્વજ્ઞપણું પણ પ્રાપ્ત થાય. પણ આ બધું એને કરવું જ નથી, એવું કરવા માંગતો જ નથી. એ પ્રમાદી છે, એ પ્રમાદી છે. એ મિથ્યાત્વને દૂર કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરી શકે એવી ક્ષમતાવાળો છે, એવું સામર્થ્ય છે કે મિથ્યાત્વને દૂર કરે અને એ સમ્યક્ત્વ પ્રગટ કરે એવું એનામાં સામર્થ્ય પડ્યું છે. પણ જીવ એવો પુરુષાર્થ નથી કરતો, જીવ ઊંધો પુરુષાર્થ કરે છે. મિથ્યાત્વને જાળવી રાખવાનો પુરુષાર્થ કરે છે, ઊંધી માન્યતાને જલ્દી પકડે છે. એને અનાદિનું અગૃહિત મિથ્યાત્વ તો પડ્યું છે અને પાછો નવા નવા બીજા ગૃહિત મિથ્યાત્વ ને ગ્રહણ કરે છે. એટલે દેવ ગુરુ અને શાસ્ત્રની ઊંધી માન્યતા, ખોટી માન્યતા, વિપરીત માન્યતા, કુગુરુએ જે કહ્યું એને માનવું, કુશાસ્ત્રની શ્રદ્ધા કરવી, કુદેવને માનવા, આ બધું જે કરી ગયો છે એ ગૃહિત મિથ્યાત્વ છે. પેલું અગૃહિત નથી, આ જન્મમાં ગ્રહણ કર્યું, પહેલેથી આવ્યું છે, ચાલ્યું આવ્યું છે, એ તો છે જ, પડ્યું છે. અને આ વધારામાં બીજું નવું ગૃહિત મિથ્યાત્વ કરે ને ગૃહિત મિથ્યાત્વને લીધે, ગૃહિત મિથ્યાત્વને લીધે એને અનંતાનુબંધી કસાય થવાથી અનંતાનુબંધ થાય, પાર જ ના આવે ક્યારેય, એને પછી મિથ્યાત્વ જાય નહીં. એટલે મિથ્યાત્વને રાખવાવાળો એ પોતે જાતે છે. મિથ્યાત્વ લાંબો કાળ સુધી રહે છે એનું કારણ એ એનું પોતાનું છે. એ સહેજ જાગૃતિ દર્શાવે ને, જરાક જાગૃતિ દર્શાવે કે ના સાચું શું છે, સત્ય શું છે. એ સંપ્રદાયની બુદ્ધિ છોડી દે, એ વર્તમાન પર્યાય તરફનું લક્ષ છોડી દે. એ વર્તમાન પોતાની પર્યાય છે એનું લક્ષ છોડે, પોતે સંપ્રદાયની બુદ્ધિ છોડે અને સત્ય શું છે કોરી પાટી કરી, પાટી કોરી ન હોય અને ગુંધાઈ ગયું હોય તેની પર નથી લખી શકાતું. એટલે ખોટી ખોટી માન્યતાઓ જે છે ને એ બરાબર પકડી રાખી હોય તો પછી સાચી માન્યતા જલ્દી થાય નહીં. એટલે સરળતાપૂર્વક કોરી પાટી, એટલે સરળતાપૂર્વક જેમ સાચું છે, સત્ય છે એને સમજવાનો પ્રયત્ન કરે તો આ બધું સમજાય એવું છે, બધી માન્યતા ચાલી જાય. પણ એને સમજવું જ નથી ને, એને તો પકડી રાખવું છે. થોડા વખત પહેલા એક મેઇલ આવી હતી અહીંયા જ અમેરિકામાં જ, મારી ઉપર અહીંયાથી જ કંઈક આ તત્વધારામાંથી કોઈ વાત ગઈ હશે કંઈક, એટલે આ સ્વાધ્યાયની બરાબર સમયસારના સ્વાધ્યાય વિશે એની જયારે વાત ગઈ, એટલે એક ભાઈએ એવું લખ્યું કે અમારે અમારું અમારા શાસ્ત્ર અને બધું છે, એટલે કેમ કે સમયસાર વિશે કોઈએ બે ચાર લીટી વધારે લખી હશે અને એ કે મેઇલ તત્વધારા તરફથી મોકલવામાં આવી કે સમયસાર આ રીતે છે, કુંદકુંદાચાર્ય ભગવાનનો ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે અને એનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તો એક ભાઈની એવી મેઇલ આવી કે અમારે અમારા છે અમારા એમ કે શાસ્ત્ર, અમારે બીજા કોઈ શાસ્ત્રની જરૂર નથી અભ્યાસની, અમારે અમારા પાછું કંઈક લખ્યું હતું સ્થાનકવાસીના શાસ્ત્રો છે એવું લખ્યું. ભાઈ સંપ્રદાય પકડીને બેસી રહીશ તો પછી ક્યાંથી પાર આવશે તાર. વાત તો આપણે એ કરી રહ્યા છીએ કે સમ્યત્વ પોતે પ્રગટ કરી શકે એવો સમર્થ હોવા છતાં એ કેમ નથી કરતો એ એનો પ્રમાદ છે. અને એ પ્રમાદને કારણે મિથ્યાત્વમાં રહ્યો છે અને મિથ્યાત્વને પોષી પોષી અને ગૃહિત મિથ્યાત્વને ગ્રહણ કરી અને અનાદિકાળથી અનંતકાળ બીજા સુધી એ પાછો મિથ્યાત્વમાં રહેશે. અનાદિકાળથી તો છે જ, પાછો રહેશે. તો એવા મિથ્યાત્વને ટાળવા માટે એને જાગૃતિ દર્શાવવાની જરૂર છે અને પ્રમાદ ત્યજી અને સાચું શું છે એ જાણવાની જરૂર છે, એનો અભ્યાસ કરવાની જરૂર છે. અને એવું કરતા, એવું કરશે તો એને દ્રઢ સાચી માન્યતા શું છે એ થશે. સર્વજ્ઞદેવે જે કહ્યું છે, હરિયંત ભગવાને જે કહ્યું છે એ એના સિવાય બીજા કોઈની વાતને એને સ્વીકારવી ન જોઈએ, બીજા કોઈની વાતમાં શ્રદ્ધા કરવી ન જોઈએ. બસ આટલું જ કરવાનું છે, અભ્યાસમાં અને શ્રદ્ધામાં આટલું જ કરવાનું છે. તો એવું જ્યારે કરશે ત્યારે એને એ મિથ્યાત્વ જરૂરથી દૂર થશે અને મિથ્યાત્વ દૂર થશે પછી એને વિભાવભાવ નહીં થાય. પછી બધે ભલે એ બધા પરના કામ જે થતા હશે તે થશે, એના તરફ જે છે એનું કરતા પણ એનું તૂટી જશે કે એ બધા કામો હું કરી શકું છું પરના, જગતના બધા પદાર્થોના કામો હું કરું એનો કરતા છું, એ ભાવ એનો જે છે એ બદલાઈ જશે. પછી એનો અકર્તા થઈ જશે કે ના હું એ કરતો નથી, એ કામ એના કારણે થાય છે. કાર ચલાવું છું એમ નહીં, પણ કાર ચાલે છે તો એ એના કારણે ચાલે છે. જોબમાં જે કામ થાય છે એના કારણે થાય છે, એનો કરતા હું નહીં. એવો એક એને અકર્તા ભાવ ધીરે 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 એને પ્રગટ થશે. એટલે પરના કામો એ થતા હશે એમ જ થવાના છે, એમાં કોઈ વિક્ષેપ પડવાનો નથી, કંઈ ફેરફાર થવાનો નથી. માત્ર અહીંયા આ જીવની માન્યતા બદલાઈ જશે કે એ કાર્યો કરવાવાળો હું નથી, બસ ફેર એટલો પડી જશે. અને એ કોઈ પરના કાર્યો હું કરતો નથી, હું તો પછી શું કરું છું? તો હું મારા સ્વભાવ ભાવનો કરતા છું, મારા સ્વભાવને ભોગવવાવાળો ભોગતા છું. એટલે મારા સ્વભાવમાં જ હું તો રહું છું, એ જ હું કરી શકું છું. અને એમ કરી શકું છું જ્યારે એને દ્રઢ થશે એટલે પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ ઉપાડશે. આ રીત છે, આ ધર્મ પામવાની રીત છે, બીજી કોઈ રીત નથી. નિર્ણયો તો કરવા પડશે અને પછી એ પ્રમાણે ફેરફાર પણ કરવા પડશે. આમ બેસી રહી વાત નહીં ચાલે. અહીંયા આર્યન ભગવાને એ વાત કરી છે કે એ બધા ભાવ જે છે, ભલે એ જીવના છે, એક અપેક્ષાથી કહીએ તો એ જીવના છે, પણ એ જીવના ભાવ કઈ રીતે છે? તો કે જીવના ભાવ વિભાવ ભાવ રૂપે છે અને એ અશુદ્ધ પર્યાય છે. જીવની એ અશુદ્ધ પર્યાય છે, એટલા માટે એને જડ કહી દીધા છે. કેમ કે એવા ભાવ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, એટલે એને જડ કહીને જુદા પાડી દીધા છે. પેલા તો આપણે જાણીએ છીએ કે ધન લક્ષ્મી આ જે કંઈ કોમ્પ્યુટર ટેબલ એ તો બધું જડ છે જ, પણ આને પણ જે વિકારી ભાવ વિભાવ ભાવ એ જીવની અશુદ્ધ પર્યાય છે, એ અશુદ્ધ પર્યાય પણ જીવના મૂળ સ્વરૂપમાં નથી, એટલે એ જીવથી જુદી છે, એ જીવની નથી, એ જીવ હોઈ શકે નહીં. શુભાશુભ ભાવ એ જીવના હોઈ શકે નહીં. શુભ અને અશુભ ભાવ બંને શુભ ભાવથી લાભ થાય છે એવું જો માનવામાં આવતું હોય તો એ મિથ્યાત્વ છે. શુભ અને અશુભ બંને ભાવની વાત છે. શુભ ભાવથી ધર્મ થાય એમ જો કોઈ કહેતું હોય તો એ મિથ્યાત્વ છે. ગુરુદેવ તો એટલે સુધી કહે છે કે જે શાસ્ત્રથી રાગ થાય કે જેમાં રાગથી ધર્મ થાય, જે શાસ્ત્રથી રાગ થાય કે જે શાસ્ત્રની વાત સાંભળીએ અને આપણને બારમા પર પદાર્થો તરફ જે રાગ થાય, ભલે એને શુભ ભાવ થાય પણ એ શુભરાગ થાય, અથવા તો જે શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું હોય કે શુભ ભાવથી ધર્મ થાય, તો એ શાસ્ત્રો જિનેશ્વરના નહીં. ગુરુદેવે તો એટલી વાત કરી દીધી, એ શાસ્ત્રો જિનેશ્વરના નહીં, એ જીનવાણી નહીં. અને એ જ પ્રમાણે ગુરુની બાબતમાં પણ સમજવું કે જે ગુરુ શુભભાવથી ધર્મ થાય એમ ઉપદેશ આપતા હોય તો એ સદગુરુ નહીં, એ જીનેશ્વરની આજ્ઞામાં આમન્યામાં એ ગુરુ નથી. દયા દાન વ્રત તપ ભક્તિ એ ભાવ બધા જે છે એ શુભ છે. એનો વિકલ્પ આવે છે તો એ વખતે જે ભાવ છે એ શુભ છે. દાનનો વિકલ્પ આવ્યો, ભક્તિનો તપનો વિકલ્પ જે આવે, એ બધો ભાવ જે છે એ શુભ ભાવ છે. પણ એ શુભ ભાવ જે છે એ શુદ્ધ નથી. એ શુભ ભાવ જે છે એ ચેતન દ્રવ્યમાં નથી. ચેતન દ્રવ્યમાં એ શુભ ભાવ નથી. કોઈ એમ કહેતું હોય કે ના અત્યારે તો પણ શુભ ભાવ જ હોય, શુભ યોગ જ હોય, શુદ્ધ ભાવ ન હોય, તો ગુરુદેવે એના માટે ખૂબ સ્પષ્ટતા કરી અને વારંવાર કહ્યું છે કે જો જે એમ માને છે કે અત્યારે એટલે પંચમ કાળમાં શુભ યોગ જ હોય, તો એ એમ કહેનારા એમ કહે છે કે અત્યારે આત્મા નથી. કઈ રીતે? અશુભ યોગને જ જો ધર્મ માનવામાં આવે અને શુદ્ધ યોગ નથી જો એમ માનવામાં આવે, શુદ્ધ યોગ છે જ નહીં અને શુભ યોગ જ છે એમ જ જો માનવામાં આવે, તો પછી એનો અર્થ તો એવો થયો કે શુભથી જે ધર્મ છે એટલે શુભ યોગ જે છે એનાથી ધર્મ છે એટલે એનાથી સ્વરૂપની પ્રાપ્તિ છે. તો પછી ત્યાં તો પછી આત્મા છે જ નહીં. શુભ ભાવ છે એને તો ધર્મ કહ્યું નથી, એને તો જીવ કહેતા નથી, એટલે એનો અર્થ કે આત્મા પણ નથી. ગુરુદેવે બહુ કહ્યું છે એના ઉપર, ખૂબ વિસ્તાર કર્યો છે, આ ગાથામાં પણ ઘણો વિસ્તાર કર્યો છે કે જીનબિંબ જે છે એ તો વિતરાગ સ્વરૂપ છે અને આત્મા પણ એવો જ છે. જીનબિંબ જેવો જ છે, જીનેશ્વર જેવો જ આ આત્મા છે. એટલે એનું જે સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમે તો જ ધર્મ થાય, બીજા સ્વરૂપે પરિણમે તો ધર્મ થાય નહીં. રાગથી આત્માને લાભ થાય એમ કહેનાર એ ભગવાન નથી, ગુરુ નથી કે શાસ્ત્ર નથી. એ તો આગમ અને જીનવાણીથી વિરુદ્ધ છે. અહીંયા આગળ કહે છે કે અરિહંત દેવો વડે જે સમસ્ત પદાર્થોને વિશ્વને વિશ્વ છે, વિશ્વને દેખે છે એટલે વિશ્વ છે, સમસ્ત પદાર્થો ને એ જાણવા વાળા છે, વિત્ર સર્વજ્ઞ દેવ છે એ અરિહંત ભગવાન કેવળી ભગવાન, એમણે કહ્યું છે. શું કહ્યું છે કે પૂતગળ દ્રવ્યના પરિણામમય આ અધ્યવસાન આદિ જે બધા ભાવ છે તે છે, અને એમ હોવાથી એ ચૈતન્ય સ્વભાવમય જીવથી એ જુદા છે, અને એટલું જ નહીં પણ એ પાછા બદલાઈને જીવ દ્રવ્ય રૂપે થઈ શકે એમ નથી, એ જીવ દ્રવ્યમય થવા સમર્થ નથી. અને એમ આગળ કહ્યું કે જે જીવ દ્રવ્ય ચૈતન્ય ભાવથી શૂન્ય, ચૈતન્ય ભાવ વિનાના એવા પૂતગળ દ્રવ્યથી જુદું કહેવામાં આવ્યું છે. ચૈતન્ય ભાવથી શૂન્ય પૂતગળ છે, જ્યારે જીવ તો ચૈતન્ય ભાવ સહિત છે, એટલે જીવ દ્રવ્ય જે છે એને તો પૂતગળથી જુદું કહેવામાં આવ્યું છે. માટે જેઓ આ અધ્યવસાન આદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી, પરમ અર્થને સમજનારા નથી, પરમ અર્થને માનનારા નથી. કેમ કે આગમ યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. કોનો પક્ષ? જે પેલા માનનારા જે છે એમનો પક્ષ, એમાં બાધા આવે છે. આગમ રીતે જુઓ તો પણ બાધા આવે, યુક્તિથી કરી જોઈએ તો પણ બાધા આવે છે, અને સ્વાનુભવથી જે વિચાર કરવામાં આવે છે અથવા તો સ્વાનુભવથી જે વાત અનુભવમાં આવે છે એ બધાથી એ વિરુદ્ધ છે, એટલે એ બાધા આવે છે. કઈ રીતે બાધિત છે એ સમજવાનું છે. આગમ એટલે શું? આગમ એટલે જીનવાણી. આગમ ક્યાંથી આવ્યા? આગમ ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાને રચના કરી તે આગમ. એવા આગમની અંદર જીનવાણી છે, જીનેશ્વર ભગવાને જે વાત કહી છે તે વાત છે. અને એમાં તો એમ કહેવામાં આવ્યું છે કે આ બધા ભાવ છે તે આત્માના નથી, આત્માના મૂળ સ્વભાવમાં નથી. હવે જ્યારે આત્માના નથી એમ આગમમાં કહેવામાં આવ્યું હોય, આત્માના મૂળ સ્વભાવની અંદર આવા કોઈ વિભાવ ભાવ, વિકારી ભાવ, અધ્યવસાયન આદિ કે કર્મ વગેરે કઈ આત્માની અંદર નથી એમ જ્યારે આગમમાં કહેવામાં આવ્યું હોય, બરાબર છે, એમ કહેવામાં આવ્યું હોય, એને પરદ્રવ્યના ભાવ કહેવામાં આવ્યા, પૂતગળના ભાવ કહેવામાં આવ્યા છે, એમ જ્યારે કહેવામાં આવ્યું હોય ત્યારે એને જીવ માનવો એ એનાથી વિરુદ્ધ વાત થઈ, એટલે આગમથી વિરુદ્ધ થયું. જે ભાવને પૂતગળના ભાવ કહેવામાં આવ્યા છે એવા આગમોથી એ વિરુદ્ધ થાય છે, એટલે એમાં એ આગમના અર્થ જો જોવા જઈએ તો એ બાધા આવે છે. શેમાં બાધા આવે છે? પેલા ખોટા ભાવને જીવ તરીકે સ્વીકારવામાં. બીજી રીતે બાધા યુક્તિથી કહેવામાં આવી છે. યુક્તિમાં શું છે? સિદ્ધાંત જે છે એની સાથે સિદ્ધાંતને રાખી અને પછી તર્ક કરવામાં આવે, એટલે યુક્તિ. યુક્તિથી પણ સમજાય છે કે જીવનું સ્વરૂપ જે છે તે એક તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે સિદ્ધાંતથી જોવા જઈએ તો, અને એ તો ચેતન સ્વરૂપ છે. એ ચેતન સ્વરૂપ જે છે અને આ જે છે એ જળ સ્વરૂપ છે, એ પૂતગળ દ્રવ્યના પરિણામ જે છે એ જળ સ્વરૂપ છે, તો પછી ચેતન રૂપે એ ક્યાંથી થાય? એટલે એ જીવ ક્યાંથી હોય? એ ન હોય. એટલે યુક્તિથી પણ એ એમ જ સમજાય છે, અને સ્વાનુભવથી પણ. સ્વાનુભવથી પણ શું છે? સ્વાનુભવથી પણ એમ જ વાત થાય છે. અનુભવ જ્યારે થાય છે ત્યારે પોતાનું સ્વરૂપ જે છે એ ચેતન સ્વરૂપે અનુભવમાં આવે છે, અને એમાં કોઈ પેલા અધ્યવસાન નથી, વિભાવ ભાવ નથી, વિકારી ભાવ નથી, કર્મના ઉદય નથી કે કર્મના અનુભાગ કે કંઈ એમાં તો છે જ નહીં. જ્યારે સ્વાનુભૂતિ થાય ત્યારે એમાં કંઈ એવું અનુભવમાં આવતું નથી. એટલે આગમ, યુક્તિ અને સ્વાનુભવ એ બધાની સામે આ જે આઠ પ્રકારના ભાવ કહેવામાં આવ્યા એને જો જીવ કહીએ તો મોટી બાધા આવે, મોટો વિરોધ આવે છે. કેમ કે આગમમાં પણ નથી, યુક્તિ દ્વારા પણ એમ નથી, અને અનુભવમાં પણ એમ નથી આવતું. આગળ કહે છે કે તેમાં તેઓ જીવ નથી એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે. આગમમાં તો એમ જ કહ્યું છે કે જીવ નથી, અને આ નીચે પ્રમાણે સ્વાનુભવ ગર્ભિત યુક્તિ છે. કઈ રીતે યુક્તિ છે આગળ કહે છે, યુક્તિ અહીંયા સમજાવી છે, નીચે પ્રમાણે કહ્યું છે ને કૌંસમાં, એટલે અહીંયા સમજાવ્યું છે. અને આ સ્વાનુભવ ગર્ભિત યુક્તિ છે, યુક્તિ અને સ્વાનુભવને સાથે લઈ અને અહીંયા સરસ રીતે સમજાવ્યું છે. કે છે, સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ દ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી, કારણ કે કાલીમાં એટલે કાળપ કાળાશ એનાથી જુદા સુવર્ણની જેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિત્ત સ્વભાવ ભાવરૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન છે. અર્થાંત તેઓ પ્રત્યક્ષ ચૈતન્ય ભાવને જુદો અનુભવે છે. જરાક શાંતિથી સમજવા જેવું છે અહીંયા. તેઓ જીવ નથી એવું કોનું વચન છે? સર્વજ્ઞ ભગવાનનું વચન છે. એટલે એ આગમની વાત કરી તે, એટલે આગમ પ્રમાણે તો એ જીવ નથી એ વાત તો આવી જાય છે. આગમ પ્રમાણે જીવનું સ્વરૂપ જે દર્શાવવામાં આવ્યું છે શુદ્ધ સ્વરૂપ, એની સાથે તો આ ભાવ બેસતા નથી, એટલે એ ભાવ જીવ રૂપે નથી. એ તો આગમનું વચન છે, સર્વજ્ઞાનનું વચન છે. અને એમાં બીજી આ યુક્તિથી જે સમજાવવામાં આવ્યું એમાં એમ કહેવામાં આવ્યું કે સુવર્ણ લઈએ તો સુવર્ણની ઉપર કોઈ મેલ કાળાશ લાગી હોય, સુવર્ણની ઉપર સોનાની ઉપર કાળાશ લાગી ગઈ હોય તો એ કાળાશ જે છે એનાથી જુદું એ સુવર્ણ છે. એ કાળાશ રૂપે સુવર્ણ થઈ જતું નથી, એટલે કાળાશ અને સુવર્ણ એક રૂપ નથી. એટલે કાળાશથી જુદું સુવર્ણ, એવી રીતે પેલા અધ્યવસાનથી જુદો ચૈતન્ય ભગવાન આત્મા છે. કાળાશ છે એ મલિનતા છે, એ મલિનતા એ સુવર્ણની ઉપર લાગી છે પણ એ મલિનતા સુવર્ણ રૂપે થતી નથી. કોઈ પણ પ્રકારની કાળાશ કે કંઈ પણ સુવર્ણને ચોપડવામાં આવે તો એ કંઈ સુવર્ણ રૂપે થઈ જતું નથી, એ મલિનતા એ સુવર્ણમાં પરિણામ પામતી નથી. એની ઉપર માટીનો લેપ કરવામાં આવે તો એ માટી કંઈ સુવર્ણ બનતી નથી. કાળી માટી એની પર ચોપડવામાં આવે સુવર્ણ ઉપર તો એ કાળી માટી સોનું બની જતી નથી. આ યુક્તિથી વાત સમજાવવામાં આવે છે. એવી રીતે પેલા રાગદ્વેષના ભાવ જે છે એ ભગવાન આત્માની એ સમયની એવી યોગ્યતાને કારણે થયા છે, તો એથી કરીને એ રાગદ્વેષના ભાવ જે અધ્યવસાન છે એ કંઈ આત્મા બની જતા નથી, જીવ બની જતા નથી. સ્વયંમેવ ઉત્પન્ન થયેલા, જો એ રાગ અને દ્વેષ ઉત્પન્ન થયા છે એ સ્વયંમેવ ઉત્પન્ન થયા છે. એમાં એમ નથી કે જીવની અંદર કોઈ એવો ગુણ હતો એટલે ઉત્પન્ન થાય છે એમ નથી. જો એવું હોય, જીવની અંદર કોઈ એવો ગુણ હોય રાગદ્વેષ કરાવનારો, તો પછી રાગદ્વેષ ક્યારેય જાય જ નહીં, રાગદ્વેષ કાયમ હંમેશા રહે. પણ એવું તો થતું નથી. સિદ્ધ ભગવાનને, અરિંદ ભગવાનને, કેવળી ભગવાનને, બધાને ક્યાં રાગદ્વેષ રહ્યા છે? એ તો બધા ગયા. તો એનો અર્થ જ એ છે કે અંદર કોઈ એવો ગુણ નથી કે જે રાગદ્વેષ કરાવે. રાગદ્વેષ થાય છે પરથી થાય છે, તો પરમાં પણ એવો કોઈ ગુણ નથી એટલે પર કોઈ દબાણ કરીને તમારી પાસે રાગદ્વેષ કરાવી શકે એમ નથી. એટલે સ્વયં ઉત્પન્ન થાય છે એમાં એનો પ્રમાદ છે, એનું અજ્ઞાન છે. એટલે પરના લક્ષે એને એ જે ઉત્પન્ન થાય છે એ સ્વયં ઉત્પન્ન થયા છે એમ કહ્યું. એ સ્વયં એ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ એના વડે મલિન અધ્યવસાન છે. જે અધ્યવસાન થાય છે એ રાગદ્વેષને લઈને થાય છે. રાગદ્વેષ થાય છે તો એવા પરિણમન થાય છે, વિભાવ ભાવ રૂપે પરિણમન થાય છે. મીઠાઈ ખાવાનો ભાવ થયો છે અને મીઠાઈ ખાવાનું, મીઠાઈ ખાવાની હશે તો થશે અને ખવાય તો ખવાય ને ન પણ હવાય તો ન ખવાય. પણ જે ભાવ થયો છે એ કંઈ આત્માનો ભાવ નથી, આત્માના મૂળ સ્વરૂપમાં એ ભાવ નથી પડ્યો. અને એ માટેનો જે કંઈ પ્રયત્ન કરવામાં આવે અને જે પરિણામો આવે, મીઠાઈ ખવાય ખૂબ રાગપૂર્વક આસક્તિપૂર્વક અને જે પાપનો બંધ પડે, એ બધું જે છે એને માટે કોણ જવાબદાર છે? એની માટે એ પોતે જવાબદાર છે, કોઈ બીજું કરાવે છે એમ નથી. એટલે એ અધ્યવસાન જે થયું, તમે મીઠાઈ ખાવાનું કર્યું અથવા તો કોઈ પણ પાપના ભાવ કર્યા, કંઈ પણ જે થયું અને એવું પાપ કર્યું, તો એ બધું જે છે જે થયું એ તમારો એમાં પ્રમાદ છે, એટલે થયું છે, એટલે સ્વયં થયું છે અને બીજાને કારણે થયું છે એમ નથી. એટલે આત્મામાં પણ એવો ગુણ કોઈ નથી કે જે કરાવે, અને બહારથી પણ કોઈ દબાણ કરીને પણ કરાવતું નથી. એટલા માટે એને એમ કહેવામાં આવ્યું કે સ્વયંમેવ એ સમયની એવી સ્થિતિ થઈ છે, એ સમય એવો જે પર્યાય થઈ છે તે થવાની હતી, તે પર્યાય સ્વયંમેવ થઈ છે, અધ્યવસાન થયા છે એમ કહેવામાં આવે છે. એ મલિન અધ્યવસાન છે, અને એ મલિન અધ્યવસાન છે તે જીવ નથી. કારણ કે કારણ આપ્યું, એટલા માટે આપ્યું એવી રીતે કે સુવર્ણનો દાખલો લઈને સમજાવ્યું કે જેમ કાળાસ મેલ છે એ સુવર્ણ નથી, એવી રીતે એ અધ્યવસાન પણ જીવ નથી. અને એવા અધ્યવસાનથી જુદો, એવા અધ્યવસાનથી એવી મલિનતાથી જુદો અન્ય ચિત્ત સ્વભાવરૂપ જીવ પોતે આનંદ સ્વભાવરૂપ છે, ચૈતન્ય બિંબ છે, એવો જીવ ભેદ જ્ઞાનીઓએ જોયો છે, જાણ્યો છે, એમને તો એવો અનુભવમાં છે. ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન, એમને તો એ ઉપલબ્ધ થયો છે, અર્થાત એવોએ પ્રત્યક્ષ એવા ચૈતન્ય ભાવને જુદો અનુભવ્યો છે, એવા ભાવને અનુભવ્યો છે. એટલે એવા ભેદને જ્ઞાની અનુભવે છે. કેવા ભેદને? કે જે ચૈતન્ય સ્વભાવી જીવ છે એ પેલા અધ્યવસાનથી જુદો ભિન્ન છે. કેમ કે અધ્યવસાન છે તે જળ છે અને આ જીવ છે તે ચેતન છે. ભેદ જ્ઞાનીને અનુભવમાં આવે છે તે અધ્યવસાન રહિત, મેલ રહિત અનુભવમાં આવે છે, એટલે રાગ રહિત આત્મા અનુભવમાં આવે છે, અને તે સ્વયં અનુભવવામાં આવે છે, પોતે અનુભવનારો છે એનો. ગુરુદેવે બહુ સરસ એક વખત વાત કરી છે કે આત્માનો પાક શું છે. આપણે તો પેલા કર્મના પાકની વાત લીધી ને, આમાં કર્મનો ઉદય અને કર્મના ઉદય જે છે એને જીવ કહ્યો ને, તો એને માટે થઈને એક વાત કરી છે સરસ કે એ કર્મનો પાક જે છે એને લીધે થઈ અને જે સંયોગો મળે છે અને જે કંઈ પ્રાપ્ત થાય તે શુભ, એટલે પુણ્યનો બંધ હતો અને એનો વિપાક થયો છે, પુણ્યનું અત્યારે વર્તે છે, વિપાક આવ્યો છે, પુણ્ય ઉદયમાં આવ્યું છે, તો જે કંઈ મળે છે એમાં કંઈ મોટી વાત નથી. મોટી વાત તો એમાં છે કે આત્માનો જે પાક છે એ તો કાયમ માટે એવો ને એવો જ રહે છે. આત્માનો પાક, એટલે આ કર્મનો પાક જે છે એમાં તમને કદાચ પુણ્યને કારણે કોઈક વસ્તુ મળી કે સંયોગમાં આવ્યું એવું થાય છે, અને પાપને કારણે દુઃખી થવાય એવું પણ થાય છે. પણ અહીંયા ગુરુદેવે એની સાથે સરખામણી કરતા કહ્યું છે કે આત્માનો પાક જે છે ને એ તો આનંદ અને શાંતિ છે, અને એ આનંદ અને શાંતિ તો કાયમ રહે છે. આત્માના ખેતરમાં તો આનંદ અને શાંતિ પાકે છે. પાક એટલે પાક, જે આપણે ઘઉંનો પાક કહીએ છીએ એની સાથે સરખાવતા કહ્યું છે કે આત્મા રૂપી ખેતર છે એની અંદર તો આનંદ અને શાંતિના પાક પાકે છે. એટલે ચૈતન્ય ભાવ જે છે, આનંદનો ભાવ જે છે, સુખનો ભાવ જે છે, એવો ભાવ જ્ઞાનીઓને અનુભવમાં આવ્યો છે, એમણે અનુભવ્યો છે, એટલે એ પ્રત્યક્ષ અનુભવને લીધે થઈને એમને એ ઉપલબ્ધમાન છે કે ભગવાન આત્મા ચેતન છે, જીવ ચેતન છે, અને એનાથી જુદા આ કર્મ અધ્યવસાય આદિ જે કંઈ ભાવ જે છે એ જળ છે. હવે અહીંયા આગળ કંઈક વાત કરે છે. આ પહેલા અધ્યવસાનની વાત કરી, આપણે આઠ ભાવની વાત કરવાની છે. અધ્યવસાન વિશેની વાત કહેવામાં આવી, આ એક પૂરું થયું. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે રૂપે ક્રીડા કરતું કર્મ છે તે પણ જીવ નથી. પેલી પાંચ ગાથામાં જે વાત કરી ને બીજી, કે કર્મ છે એ જીવ છે, અને એમાં આ વાત હતી કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે, એટલે અનાદિથી છે, એના કેટલાય અવયવ છે, પૂર્વના કેટલાય એના કર્મના અવયવ છે કે અવયવી એ કર્મ કહ્યું કે અનાદિ જેનો પૂર્વ કર્મ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, એટલે અનંત કાળ સુધી જે રહે છે એવું છે, એવી જે એક સંસરણ રૂપ ક્રિયા જે ચાલ્યા જ કરે છે એને લીધે થઈને સંસાર થાય છે, તે રૂપે ક્રીડા કરતું કર્મ છે એવા કર્મને માટે કહે છે કે એ કર્મ જીવ છે. એમ જે અગાઉ કહેવામાં આવ્યું હતું તો અહીંયા એની સ્પષ્ટતા કરીને કહે છે કે એ કર્મ પણ જીવ નથી, કર્મ પણ જીવ નથી, કારણ કે કર્મથી જુદો અન્ય ચૈતન્ય સ્વભાવ ભાવ રૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન છે. એટલે ભેદ જ્ઞાનીઓ એવા કર્મથી જુદા જીવનો અનુભવ કરે છે, કર્મથી જુદા ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ જ્ઞાનીઓ કરે છે, અર્થાંત તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. આ બીજી વાત લીધી, કર્મની વાત હતી એને માટે પણ કહે છે કે ના, કર્મરૂપે પણ એ આત્મા અનુભવાતો નથી, અનુભવમાં જે આવે છે એ તો આનંદ શાંતિ સુખ જ્ઞાનનો અનુભવ થાય છે, પણ કોઈ કર્મનો અનુભવ થતો નથી, કર્મના ઉદયનો કોઈ અનુભવ અંતરમાં થતો નથી. કર્મના ઉદય જે છે એ બધા બહારમાં રહ્યા, અંતરમાં એ કોઈ અનુભવમાં આવતા નથી. ગમે તેવો એ વખતે કર્મનો ઉદય હોય પણ જ્ઞાની છે તે પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે સ્વાનુભૂતિ કરે છે, સ્વનો અનુભવ કરે છે, ત્યારે એ બહારના ઉદયો જે છે એ તરફ ન તો એમનું લક્ષ જાય છે કે ન તો એમની રૂચિ થાય છે કે ન તો એને એ જાણે છે. બહારમાં શું થયું એમને ખબર જ હોતી નથી. બહારમાં મોટો વરઘોડો ચાલ્યો જાય તો પણ જ્ઞાની જો પોતે પોતાના ધ્યાનમાં મગ્ન થયા છે તો એમને એ પણ ખબર હોતી નથી કે બહારમાં શું થયું. જે અંતરમાં ઉતરી જાય છે એ તો ત્યાંથી આનંદને ધ્યાવે છે. એવા આનંદમાં જ્યારે એ ડૂબ્યા છે, એમાં જે લીન થયા છે, ત્યારે એમને બહારમાં જે કંઈ ચાલી રહ્યું છે કર્મના ઉદયોને કારણે જે સંયોગો રચાઈ રહ્યા છે એ બધા કોઈ રીતે વિચલિત પણ કરતા નથી, કોઈ રીતે આકર્ષિત પણ કરતા નથી, એના તરફ એમનું લક્ષ પણ જતું નથી. એટલે કે ન તો કર્મ કે ન તો કર્મના ઉદયો કંઈ પણ કોઈ પણ વસ્તુ જે છે તે એ જ્ઞાનીને પોતાના સ્વાનુભવમાં અનુભવમાં આવતી નથી. સ્વાનુભવમાં એ કર્મનો અનુભવ થતો નથી, એનાથી જુદો ભગવાન આત્મા અનુભવમાં આવે છે એ વાત અહીંયા કરે છે કે અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ વેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન છે, અર્થાત તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે, ચૈતન્ય સ્વભાવને એ તો અનુભવે છે. એટલે કે કર્મ છે તે જીવ નથી, કર્મ છે તે આત્મા નથી. આ બીજી રીતે વાત કરી. હવે ત્રીજી વાત લે છે કે તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા દુરંત દૂર જેનો અંત છે એવા રાગ રસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી. એને જીવ કહ્યો હતો ને પહેલા અગાઉ, એટલે એને માટે કહે છે કે એ પણ જીવ નથી. રાગ રસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ એક પછી એક, રાગ કે દ્વેષ તો થયા જ કરે, રાગ દ્વેષ જ સ્વરૂપ છે, રાગ દ્વેષ જાય જ નહીં, રાગ દ્વેષ એ જ આત્માનું સ્વરૂપ છે, બીજું કંઈ નથી, એનો અંત નથી. દુરંત રાગ દ્વેષ તો હોય હોય ને હોય, પહેલાંય હતા અત્યારે છે ને ભવિષ્યમાં પણ રહેશે જ, એવી જેની માન્યતા હતી એ માન્યતાને માટે અહીંયા કહે છે, એ માન્યતાનું ખંડન કરતા અહીંયા કહે છે કે તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા દુરંત રાગ રસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ એ પણ જીવ નથી, કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન છે, અર્થાત તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. એટલે આવી સંતતિ જે રાગદ્વેષની સંતતિ કહી અને રાગદ્વેષના મંદ અને તીવ્રપણાને લીધે થઈ અને જે અનુભવ થતો હતો આકુલતાનો અને ઓછી આકુલતાનો, એટલે એને એ સુખ અને દુઃખ માનતો હતો, તો એવું પણ આત્માના અનુભવમાં નથી, આત્માનો અનુભવ જે છે એ તો ચૈતન્ય સ્વભાવરૂપ જે અનુભવ છે એનાથી પહેલી વસ્તુ કોઈ રીતે ચલિત થતી નથી કે એ કોઈ રીતે એમાં આવતી નથી. એટલે ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા એવો વેદજ્ઞાનીઓ એનો સ્વયં અનુભવ કરે છે, એ એમનો પ્રત્યક્ષ અનુભવ છે અને એનાથી આ જુદો એ અધ્યવસાનોની સંતતિ રૂપ એ ભાવ છે એ જુદો ભાવ એ જીવ નથી. અધ્યવસાનોની સંતતિ રૂપનો ભાવ એ પણ જીવ નથી. એનાથી જુદો જીવ તો ચૈતન્ય સ્વરૂપે અનુભવમાં આવે છે. વધુ પણ આનો વિસ્તાર હવે આગળ લઈશું. આપણે આજનો સ્વાધ્યાય અહીંયા આપણે આ ત્રણ બોલ સુધી રાખીએ છીએ. બાકીના હજી પાંચ બોલ આવતી વખતે સ્વાધ્યાયમાં આપણે લઈશું. તે પછી ગુરુદેવે જે વાત કહી છે એ વાતને પણ આપણે લઈશું. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જય તે પ્રણમો પદ તે જયતે